પ્રવચન
નમો નોય સૌ હરિહંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાણ નમો નોય સૌ ઉજ્જાયાણમ નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચે ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમરિસ્તારાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય
પદ્મનંદી આચાર મહારાજે છવ્વીસ અધિકાર રચ્યા, એમાં એક નવમો અધિકાર છે. ઓમ શ્રી પદ્મનંદી આચાર વિરચિતા પદ્મનંદી 25 ટીકામાંથી આલોચના અધિકારનો નવમો અધિકાર શરૂ થાય છે. આચારદેવ શરૂઆતમાં મંગળી કરે છે, આલોચના શરૂ કરવા પહેલા મંગળાચરણ મંગળી કરે છે. હે જિનેશ, હે પ્રભુ, જો સજ્જનોનું મન આંતર ને બાય મળ રહિત થઈને તત્વ સ્વરૂપ અને વાસ્તવિક આનંદના નિધાન એવા આપનો આશ્રય કરે, જો તેમના ચિત્તમાં આપના નામના સ્મરણ રૂપ અનંત પ્રભાવશાળી મહામંત્ર મોજુદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યક દર્શન સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મુક્ત માર્ગમાં જો તેમનું આચરણ હોય તો તે સજ્જનોને ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં વિઘન સામે હોય. જે મંગળાચરણ શરૂ અમે કરીએ છીએ, આલોચના શરૂ કરીએ, એમાં અમને વિઘન, હે પરમાત્મા, તમારા નામનું સ્મરણ છે અને તમે કહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં જેનું ચિત્ત ટોચ્યું છે એને ભવિષ્યમાં કોઈ જાતનું વિઘન હોતું. આચાર્યદેવ સ્તુતિ દ્વારા દેવ કોણ હોઈ શકે? પહેલા જ આલોચનામાં દેવની વ્યાખ્યા, અનાદિકાળથી સુદેવને સેવા હોય તો સુદેવ કેવા હોવા જોઈએ અને સુદેવની પ્રાપ્તિ સુદેવે કેમ કરી, બે વાત આ બીજી ગાથામાં કહે છે. હે જિનેન્દ્રદેવ, સંસારના ત્યાગ અર્થે જેવો મુનિ પણ પરિગ્રહ રહિત પણ આપે અંગીકાર કર્યો, બાય પરિગ્રહ રહિત, અજંતર રાગ રહિત પણ આપે અંગીકાર કર્યો અને આપને વિતરાગતા પ્રગટ થઈ, ક્ષમતા એટલે વિતરાગતા, સરળતા કર્મોનો નાશ અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળ જ્ઞાન એવો ક્રમ આપને જ પ્રાપ્ત થયો હતો. આવા દેવ સિવાય હું બીજા દેવને માનતો નથી એમ કરીને આલોચના કરે. પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ પ્રાપ્ત થયો નથી. સર્વજ્ઞ પરમાત્માને જે આ ક્રમે સર્વજ્ઞ થયું એ સિવાય બીજાને કોઈને થયું. તેથી આપ જ શુદ્ધ છો અને આપના ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય છે. હજી આલોચના શરૂ કરતા પહેલા દેવનું વર્ણન કરીને અંતરના દેવને આત્મામાં થાપે. ત્રીજું, સેવાનો દ્રઢ નિશ્ચય અને પ્રભુ સેવાનું માચમ. ત્રીજી ગાથા, હે ત્રિલોકપતિ, આપની સેવામાં જો મારો દ્રઢ નિશ્ચય છે તો મને અત્યંત બળવાન સંસારૂપી વેરીને જીતવો કાંઈ મુશ્કેલ નથી. એમ કે જે મનુષ્યને જળવૃષ્ટિથી હર્ષજનક ઉચ્ચમ ફુવારા સહિત ઘર પ્રાપ્ત થાય તો તે પુરુષને જેઠ માસ નું પ્રખર મધ્યાહન તાપ શું કરી શકે તેમ છે, અર્થાન કઈ કરી શકે તેમ, એમ પ્રભુ સેવાનું અંતર માચમ વર્ણ્યું. કુદેવ નું જે સેવા નાદી કરી એનું આ પ્રાયશ્ચિત ને આલોચના કરે છે. સમજાય છે? કઈ અધ્યાત્મ આલોચના છે. અલૌકિક વ્યાખ્યાનમાં એક વાર આથી ચાલી ગઈ છે. ચોથી ગાથા, વેદ જ્ઞાન દ્વારા સાધક દશા જેવી હોય એનું સ્મરણ કરીને પરથી એક પણ માનતા હતી એનો છેદ કર્યો એનું નામ આલોચના કહેવાય. પ્રભુ આ પદાર્થ સારરૂપ છે અને આ પદાર્થ અસારરૂપ છે, એ પ્રકારે સારા સારની પરીક્ષામાં એક ચિત થઈ જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો અબાધી ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે તો તે પુરુષની દ્રષ્ટિમાં હે ભગવાન, આપો જ એક સારભૂત પદાર્થો બીજાને સાર માન્યા હોય એનું અપરાય છે. આ જગતની અંદર સાર અસારનો વિવેક કરતા પ્રભુ ત્રણલોકના નાથ સર્વજ્ઞ વિતરાગ પરમાનંદની મૂર્તિ આપ જ એક સાર છો, એટલે મારો આત્મા જ પરમાનંદની મૂર્તિ એક સાર છે, બીજું બધું મારે માટે તો અસાર છે. અને આપથી ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અસો આપના આશ્રયથી ચૈતન્ય આનંદ મૂર્તિ પરમાત્માનો સ્વભાવ એના આશ્રયથી મને પરમ સંતોષ થયો છે, મને પરમ સંતોષ ને શાંતિ છે, અસંતોષનો ત્યાગ ને સંતોષની પ્રાપ્તિ, એમ ભેદ જ્ઞાન કરીને આલોચના કરે. સાધક દશા વર્ણવી, હવે સાધક નું ફળ સાધને વર્ણવે છે. સાધક દશામાં સાધ દશા એને કેવી પ્રાપ્ત થાય એનું જ્ઞાન ભાન કરીને આલોચના કરે. હે જિનેશ્વર, સમસ્ત લોકાલોકને એક સાથે જાણનારું આપનું જ્ઞાન, સમસ્ત લોકાલોકને એક સાથે દેખનારું આપનું દર્શન છે, અને આપને અનંત સુખ અને અનંત બળ છે, તથા આપની પ્રભુતા પણ નિર્મળ કરશે ઈશ્વરતા, વળી આપનું શરીર પણ દિવ્યમાન છે પરમુદારી, આને દેવ તરીકે ઓળખાવીને દેવની સ્થિતિનું વર્ણન અંતરમાં આપે છે. આપનું શરીર પણ દિવ્યમાન છે, પરમુદારી શરીર હોય, અરિહંત હોય અને શરીરમાં રોગ આદિ ન હોય એનું આ વર્ણન કરે છે. તેથી જો યોગીશ્વરોએ આત્માના સ્વરૂપમાં યોગ જોડીને એના પણ ઈશ્વરોએ સંન્યાસ યોગરૂપ મિત્ર દ્વારા આપને પ્રાપ્ત કરી લીધા તો તેઓએ શું ન જાણી લીધું, તો તેઓએ શું ન દેખી લીધું, તો તેઓએ શું ન પ્રાપ્ત કરી લીધું, સર્વ કરી લીધું. જો આ આત્માની એક આલોચના અધ્યાત્મ ભગવાન આત્મા પૂર્ણાનંદ મૂર્તિ એવા સર્વજ્ઞ પરમાત્માને અંતરમાં થાપ્યા અને એવો જ હું છું એમ આ અંતરમાં આલોચના પરથી પાછો હતીને આત્મા કરે, આલોચના સ્વરૂપ પછી થઈ જતો જ ભૂમિકા બાંધે છે. સગાથા બધી આત્માથી આલોચના શરૂ કરે. છઠ્ઠી, પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન. એ જ્ઞેશ, આપને જ હું ત્રણ લોકના સ્વામી માનું છું, આપને જ જિન અષ્ટ કર્મોના વિજેતા તથા મારા સ્વામી માનું છું, માત્ર આપને જ ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, એ બીજાને હું માનતો નથી, એમ અંદર વિવેક કરાવે. સદા આપનું જ ધ્યાન કરું છું, પ્રભુ મારા ચૈતન્ય સ્વભાવમાં આપ વસા છો એનું જ હું ધ્યાન કરું, આપની જ સેવાને સ્તુતિ કરું છું, અને કેવળ આપને જ મારું શરણ માનું છું. હજી શું કહેવું? જો કઈ સંસારમાં પ્રાપ્ત થાવ તો એ થાવ કે આપના સિવાય અન્ય કોઈ પણ સાથે મારે પ્રયોજન રહે નહીં. આપ સિવાય મારે કઈ પ્રયોજન રહે એ પ્રાર્થના કરીને હવે આલોચના શરૂ કરે છે. આ તો ભૂમિકા બાંધી પરમાત્માના સ્વરૂપની. આવા પરમાત્મા હોય, આવા પરમાત્મા આ પદ્ધતિનું થઈ શક્યા, એમ હું પણ તે રીતે પરમાત્મા થવાને તૈયાર થઈ રહેલો. હવે આચાર્યદેવ આલોચનાનો આરંભ કરે છે. હવે આલોચના મીઠાની દુઃખનું નથી આલોચના આવતી. આ લાગ્યો ને મીઠામી દુકણ ને આ મીઠામી એ નહીં. આ તો આ મીઠા ની મારું પાપ દુષ્કૃત જે છે પુન્ય ને પાપ બે મારા સ્વભાવની અંદર નથી. એ સ્વભાવને સંભાળતો એ વિકારનો મીઠા મીઠા થાવ. અનાદિ કાળથી પુન્ય ને પાપના ભાવ સેવા એ મીઠા થાવ. એ રીતે અહીં અધ્યાત્મ આલોચના શરૂ કરી. મહાપદ્મનંદી આચાર ભુવનેશ્વર ના પરમ ભક્ત અને આત્માના પરમ દાસ એ આલોચના કહે છે. હે જીનેશ્વર, મેં ભ્રાંતિથી ભૂતકાળમાં મન વચન ને કાયા દ્વારા ભૂતકાળમાં ભૂતનામ ગતકાળ ગતકાળમાં અન્ય પાસે પાપ કરાવ્યા છે. એ કબૂલાત કરે છે, સ્વયં કર્યા છે અને પાપ કરનારા અન્યોને મેં સંમત થઈને અનુમોદન છે. તથા મારી સંમતિ એને આપી છે. વર્તમાનમાં પણ હું મન વચન કાય દ્વારા કંઈક રાગાદી ભાગ છે ને, એથી પાપ કરવું કરાવવું ને તેમ ભવિષ્યકાળમાં હું મન વચન ને કાયા દ્વારા એની પાસે કરાવીશ. એટલે જરી રાગનો ભાગ ભવિષ્યમાં રહેશે ત્યાં સુધી થશે એમ કહે છે. સ્વયં પાપ કરીશ, બીજા પાસે કરનારાને અનુમોદી એ સમસ્ત પાપની આપની પાસે બેસી આપની પાસે બેસી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા પોતાનો જ્ઞાયક ભાવ એની સમીપમાં અંતરમાં બેસી જાતિ નિંદા ગ્રહા કરનાર હું જાતે પાપની નિંદા પાપને પણ બે પાપ છો બે ની જાતે નિંદા કરનાર એની ગુરુ પાસે ગ્રહા કરનાર એવો હું. તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાવ. મારા સ્વભાવના સમીપમાં એ પાપનો ભૂકો થાવ. એ પાપ મારી પાસે રહો નહીં. જાણું કાંઈ આઠમી પ્રભુની અનંત જ્ઞાન દર્શન શક્તિ વર્ણવતા આત્મા અને અર્થે આત્મનિંદા મારી શુદ્ધિ અર્થે પોતાની શુદ્ધિ અર્થે ભગવાનનું વર્ણન કરી અને ગુણના અનુમોદનમાં શુદ્ધિને અર્થે પાપને પુણ્યની નિંદા કરે. હે જીનેન્દ્ર, જો આપ હું કહેવા માંગે હવે હું કહું છું પણ એ આપના અજાણ્યામાં નથી. આપ તો સર્વજ્ઞ છો. આપ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રિકાળ ગોચર અનંત પર્યાયુક્ત લોકાલોકને સર્વત્ર એક સાથે જાણો છો. જોવા કબૂલાત પરમાત્મા આવી દશા હોય છે તથા દેખો છો. એ તો હે સ્વામી, મારા એક જન્મના પાપોને શું આપ નથી જાણતા? અર્થાંત જરૂર આપ જાણો છો. તેથી હું આત્મનિંદા કરતો કરતો આપની પાસે સ્વદોષોનું કથન આલોચન કરું છું તે કેવળ મારી શુદ્ધિ અર્થે કરું છું. આપ તો જાણનાર છો, આપ કઈ મારી વાતને નથી જાણતા એમ, પણ મારી શુદ્ધિને અર્થે હું પાપો ને સંભાળી જાઉં છું અને સ્વભાવમાં એકાગ્ર થાઉં. આ ભગવાન આત્માની અધ્યાત્મ આલોચના આત્મગાથા થઈ. નવ આચાર દેવ ભવજીવોને તેમના આત્માને ત્રણ સ્થળ રહિત રાખવાનો બોધ આપે છે. ત્રણ સ્થળ રહિત માયા મિથ્યા મિથ્યાને નિદાન. હે પ્રભુ, વ્યવહાર નયનો આશ્રય કરનાર અથવા મૂળ ગુણને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા મુનિને, મુનિ છે પોતે ભાવલિંગી સંત છે, જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, ભાન બાર વાત નથી એમ કે છે, મારા જ્ઞાનમાં ખ્યાલમાં છે, કંઈક સ્વભાવમાંથી ખસીને શુભ ને અશુભ ભાવ થયો હોય એ મારા ખ્યાલ બાર વાત નથી, એ દૂષણની શુદ્ધિ અર્થે આલોચના કરવાને, સંભાળવાને, વિચારવાને, ધ્યાન કરવાને આપની સામે સાવધાનીપૂર્વક બેઠો છું, આપની સામે સાવધાનીપૂર્વક બેઠો છું. કેમ કે જ્ઞાનવાન ભવજીવોએ સદા પોતાના હૃદય માયા નામ કપટ ચલ રહિત કરવા જોઈએ, નિદાન નામ ક્રિયાના ફળના હેતુનું કરવું જોઈએ, અને મિથ્યાના ઊંડે ઊંડે જરી નાનો મિથ્યાભિપ્રાયનો સ્થળ રાખવો ન જોઈએ. એ રહિત થાય તો તેને સારી તમને વ્રત હોઈ શકે, નહીતર હોઈ શકે. એ માટે આચાર પોતાની વાત કરી રહ્યા અને જગતને એ જાતનો બુદ્ધ પાઠ સમજાવી રહ્યા. ત્રણ સ્થળ રહિત જ રાખવા જોઈએ. એ નવમી સ્વભાવ માં સ્વભાવની સાવધાની. દસમી ગાથા સ્વભાવની સાવધાની. હે ભગવાન, આ સંસારમાં સર્વજીવ વારંવાર અસંખ્યાત લોક પ્રમાણ પ્રગટ કે અપ્રગટ અનેક પ્રકારના વિકલ્પના વિકાર સહિત છે. શુભ કે શુભ, એ જીવ એટલા પ્રકારના વિકલ્પો સહિત તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો સહિત પણ છે. જેટલા પ્રકારના શુભ અશુભ રાગના વિકલ્પ સહિત છે તેટલા પ્રકારના તે જીવો દુઃખો સહિત છે. આનંદ તો એ વિકલ્પ રહિત આત્માના સ્વભાવમાં, સમજાણું કઈ. પરંતુ જેટલા પુણ્યપાપના વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં નથી. અસંખ્ય પ્રકારના શુભાશુભાવ એના અસંખ્ય પ્રકારના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં ન હોય ત્યારે સમાસ અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પોની શુદ્ધિ ભગવાન એક સાથે. હું ચૈતન સ્વભાવને અંતરમાં સંભાળતો, એક એકને પ્રાયશ્ચિત લેવાને ન કરતો, એક હારે તેનો નાશ કરવા માંગુ. સમજાય છે કાંઈ? આ પાપ લાગ્યું એનું આ પ્રાયશ્ચિત જો, આ પાપ લાગ્યું હવે એ અસંખ્ય પ્રકારના પુણ્યપાપના ભાવ એના અસંખ્ય પ્રકારના શાસ્ત્રમાં પ્રાયશ્ચિત ક્યાંથી હોય? એ તો સંખ્યાતા બોલો અંદર હોય તો પ્રભુ, એટલા બધા પુણ્યને પાપના વિકલ્પોની લાગણી જે બંધને દુઃખદાયક છે માટે દુઃખ વર્ણવી ગયા છે, એ દુઃખનું પ્રાયશ્ચિત આલોચના પ્રભુ આનંદ મૂર્તિ ચૈતનના સ્મિત જવાથી થાય છે. બીજો કોઈ એમાં ઉપાય છે નહીં. સમજાય છે કાંઈ? તેને યદ્યપી દુષ્ણોની શુદ્ધિ પ્રાયશ્ચિત કરવાથી થાય છે, કિંતુ હિ જિનપતિ જેટલા દુષ્ણો તેટલા પ્રાચીન શાસ્ત્રમાં કયા નથી, તેથી સમજ દુષ્ણોની શુદ્ધિ આપની સમીપે જ થાય. હવે પરથી પરાણમુખ થઈ સ્વની પ્રાપ્તિ, પર સ્વરૂપથી અથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ એની વાત અગિયારમી ગાથામાં કરે. હે દેવ, સર્વ પ્રકારના પરિગ્રહ રહી समस्त शास्त्रों नो ज्ञाता क्रोधादि कषाय विकार रही शांत अस्तिमा एकांतवासी भय एकांत भावे ने द्रव्य एकांतवासी भय जीव बधा बाह्य पदार्थों की मन ने इंद्रियों ने पाता हटाई अखंड निर्मल संज्ञा ज्ञान मूर्ति रूप जो आत्मा आप अखंड बोला खंड खंड से इंद्रिय ने मंत्र जतो विकल अखंड निर्मल संज्ञा ज्ञान मूर्ति रूप आत्मा तीर्थई आपने जो देखे थे कि मनुष्य आपना सानिध्य नाम समीपता ने ज प्राप्त करे है एने बीजी दशा प्राप्त थती स्वभावनी एकाग्रता थी उच्चम मोक्ष की प्राप्ति उच्चम पद वो मोक्ष ने प्राप्ति हे अरहंत प्रभु पूर्वभव मा कष्ट थी संचय करेला महापुण्य थी ये मनुष्य त्रण लोक ना पूजा ने योग्य आपने पानो ये मनुष्य ने ब्रह्मा विष्णु आदि ने पण खरेखर निश्चय पूर्वक अलग्ध एवं उच्चम पद प्राप्त थाय छे ये नाथ हूँ शू करू आपना मा एक चित क्रिया सतां मारु मन प्रबलपणे बाह्य पदार्थों प्रत्ये दौड़े थे ये मारा ख्याल मा लऊं छू अने ज्ञान मा ये नथी तेम तेने विदारी नाखूं को आनु नाम आलोचना मुक्तार्थे वीर्यनो वेद आत्माना संसार अर्थीपणु छोड़ी अने मुक्तार्थे वीर्यनो वेद आ मथाला बन्या ऊपर हे जिनेश आ संसार नाना प्रकारना एक अनेक प्रकारना दुखो देनार छे जारे वास्तविक सुख नो आपनार तो मोक्ष छे जो संसार ने मोक्ष नी बेनी विवेक देखा ईति की मोक्ष नी प्राप्ति अर्थे अमे समस्त धन धान आदि परिग्रह नो त्याग कर्यो मुनि छे ने पोते आकार दिगंबर संत भावलिंगी धर्मना दूरी ये भगवान नी समीपे आदि आलोचना करी रिया अने जगत नी करुणा मैती आलोचना नो आप हाथ मुकी गया प्रभु अने समस्त धन धान आदि परिग्रह नो त्याग कर्यो तपोवन तप थी पवित्र थेली भूमि मा अमे वास कर्यो सर्व प्रकार ना संशय पण छेदी नाख्या अने अत्यंत कठिन व्रत पण धारण मुनि ना पंच महाव्रत पण धारण कर्या हजी सुधी सेवा दुष्कर व्रत धारण कर्या छता पण मोक्ष नी प्राप्ति न थई केम अमारा ख्याल मा थे केम न थई कुछ कर्म ने कारणे केने कारणे नहीं प्रबल पवन थी कंपायेला पांदड़ानी माफक प्रबल पवन थी कंपायेला पांदड़ानी माफक अमारु मन रात्रि दिवस बाह्य पदार्थ मां भ्रमण करतुं रहे थे तो प्रभु ये वीर्यनो वेग अंतर न वळे ज्यां सुधी अमारो मोक्ष केम था बहिर्मुख मां जी वृत्ति जाय ये पांदड़ा ने पवना हला हल करे एम मन पोती अथिर करे ત્યાં સુધી અંતરમાં સ્થિરતા કેમ થાય એ સ્થિરતા ને અસ્થિરતા નો વિવેક કર્યો 14મી મનને સંસારનું કારણ જાણીને પચ્યાતા હે ભગવાન જે મન બાય પદાર્થોને મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે ये ज्ञान स्वरूपी आत्मा ने बिना प्रयोजने सदाचरण व्याकुल क्रिया करे थे કેમ કે મન ને વિકલ્પ મારા સ્વરૂપમાં નથી એટલે આ મને આ વ્યાકુળ કરે છે એમ કહેવામાં નાખે છે. જે ઇન્દ્રિયરૂપી ગામને વસાવે છે મન, મન આ મનની કૃપાથી ઇન્દ્રિયોના વિષયોમાં સ્થિતિ જાય છે. અને જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે મન, અર્થાત મન આત્મારૂપ ગ્રહમાં કર્મોને સદા લાવે છે. તે મન જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે? મનનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી મુક્તિ કેમ થાય? જાણું કઈ અર્થાત કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે એવો આ એક વાત. આમ અંતર ચિત્ત છે મન, એના તરફ પણ ઢળતો ભાવ ત્યાં સુધી આત્મા તરફનો ઢળતો ભાવ કેમ છેદાયા વિના રહે? સમજાય છે કાંઈ? આટલી વાત હજી બહારની તો ક્યાંય પડી રહી, અંતરમાં ભગવાન આત્મ પદાર્થ ઉપર વળેલો ભાવ અને જરી વળેલો ચિત્ત ઉપરના સંગનો આ રહે ત્યાં સુધી અમારી મુક્તિ કેમ થાય? અમે પૂરણ સ્વરૂપમાં સાવધાન થઈએ તો મુક્તિ થાય, નહીતર મુક્તિ થાય નહીં. તો સમજાણો 15મી મોહના નાશ માંથી પ્રાર્થના. મારું મન નિર્મળ અને શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આત્મા લગાવ્યા છતાં પણ મૃત્યુ તો આવવાનું છે એવા વિકલ્પ વડે આપથી અને બાહ્ય સમજ પદાર્થો તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. શું કહે છે? મનને એમ થાય છે કે જો અંદરમાં એ જાયશે ને જાયશ ને તો મન મરી જઈશ, એ કરતા બહાર ફર્યા તું તો જીવતો તો રહું. મનને એમ થાય છે કે હું બહાર જો ભમું ને બાય પદા તો હું જીવતો રહી અને અંદર માં ગયો મને મારી નાખે, માટે એ બહાર માં ફર્યા કરે. સમજાણું કઈ? હે સ્વામી તો શું કરવું? કેમ કે આ જગત માં મોહ વસાત કોને મૃત્યુનો ભય નથી તો મનને પણ મૃત્યુનો ભય છે. એટલે મન તરફનો વેગ અંતર માં વળતો નથી ને વેગ આમ જાય એટલો સંસાર ને બંધન નું કારણ. પ્રભુ મૃત્યુનો ભય તો સર્વને છે, માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો અનર્થો કરનાર અને અહિત કરનાર આ મારા મોહને નષ્ટ કરો. ભગવાન નષ્ટ કરો તો પ્રસન્ન થયું. આત્માના સ્વભાવમાં અવલંબન થઈ મોહ નષ્ટ થાવ, બીજા કોઈ ઉપાય મોહનો નષ્ટ થતો. સર્વ કર્મોમાં મોહ જ બળવાન છે એમ આચાર દર્શાવે છે. કોઈ ગાથા જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોમાં મોહ કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. ઓ મોહના પ્રભાવથી આ મન જ્યાં ત્યાં ચંચલ બની ભ્રમણ કરે છે એ નિમિત્ત કથન છે. એના તરફ જયો ને એટલે એનાથી જ જાણે પ્રભાવ પડીને મન અસુર થાય, મરણથી ડરે છે મન બચારું. જો આ મોહ ન હોય તો નિશ્ચય નહીં પ્રમાણે ન તો કોઈ જીવે યા ન તો કોઈ મરે, એ તો સચિદાનંદ પ્રભુ ધ્રુવ છે. કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું છે એ પર્યાથી નહીં થી અપેક્ષાએ દેખ્યું છે, અનેક પ્રકાર તો પર્યાય નહીં થી દેખ્યું છે. વ્યવહારથી રૂપે સચિદાનંદ સ્વરૂપ એક ભાવે છે, એક રૂપ પરમ સ્વભાવે છે. એટલે પરમ સ્વભાવના એક રૂપને આશરે અનેક પણ ટળી શકે એમ અંદર આલોચના રૂપી પ્રાચિત કર્યો. સમજાણો દ્રવ્યાર્થી નહીં ની અપેક્ષા નહીં, દ્રવ્ય એટલે ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ, એ દ્રષ્ટિએ કઈ અનેક પણ હોઈ શકે, અંદર માં વળે એકાકાર માં ત્યાં એક પણ હોય, બહારની દ્રષ્ટિની જોગત અનેક પણ એમાં દેખાય. એ એક અને અનેક નો વિવેક કરીને એક માં આવવો એ જ આલોચન અને મોક્ષ નો માર્ગ. તેથી હે જિનેન્દ્ર આ મારા મોહને સર્વથા નાશ કરો. એટલું પર તરફની સાવધાની ને નાશ કરવાની છે, બીજું કઈ નાશ કરવાનો. એટલે સ્વભાવ સન્મુખ થવાથી મોહ નો નાશ થઈ જાય. ઉપદેશની શૈલી કેમ જ આવે ને, પર સંયોગ અધ્રુવ જાણી તેનાથી ખસી એ ધ્રુવ આત્મ સ્વભાવમાં સ્થિત થવાની ભાવના. વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળલહરી, જળલહરીઓના સમૂહ સમાન સર્વકાળે સર્વ ક્ષેત્રે આ જગત ક્ષણ માત્રમાં વિનાશી છે. ક્ષણ માત્રમાં પલટતું બધું પદાર્થ પર્યાય છે. એવો સમ્યક પ્રકારે વિચાર કરી આ મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર એવી વ્યાપાર પ્રવૃત્તિથી રહિત થઈ હે જિનેન્દ્ર આપના નિર્વિકાર પરમાનંદમય પરમબ્રહ્મ સ્વરૂપમાં હિત થવાને ઈચ્છા કરે છે. મારી ભાવના તો અંતર સ્વભાવમાં એકાકાર થણો એ જ મારી ભાવના છે. બહારમાં કઈ અસ્થિર થઈ જાય એ મારું હિત નથી. મારું હિત તો અંતરમાં જમું એ હિત છે. અઢારમી શુભ અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ ઉપયોગમાં નિવાસની ભાવના. નિવાસની ભાવના એ ઉપરથી શબ્દો કર્યા છે. એ સમયે અશુભ ઉપયોગ વર્તે છે પાપના પરિણામ. એ સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે અને તે પાપથી જીવ અનેક પ્રકારના દુઃખોને અનુભવે. જે સમયે શુભ ઉપયોગ એટલે કે ધર્મ ઉપયોગ, પાઠમાં ધર્મ શબ્દ છે, ધર્મ એટલે શુભ ઉપયોગ એવો વર્તે છે તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે. જો સોખી વાત બ્રહ્મનંદની, ધર્મથી પુણ્ય થાય છે. ધર્મ એટલે શુભ ઉપયોગ અને અશુભ થી પાપ થાય છે. અને તે પુણ્યથી જીવને સુખ પ્રાપ્ત આ લોકો માને એવી સામગ્રી પુણ્યથી મળે. અને તે પુણ્યથી અને તે બંને પાપ પુણરૂપ દ્વંદ સંસારનો જ કારણ છે. શુભ ને અશુભ બે ભાવ, એ વ્રત ને અવ્રત બે ભાવ એ સંસારનું જ કારણ છે. આત્માના સ્વભાવની શાંતિનું કારણ જોને કેટલીક આલોચના બાને પણ કેટલી શૈલી લીધી છે. સમજાણું કઈ અર્થાત એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે. કિંતુ શુદ્ધોપયોગથી અવિનાશી આનંદ સ્વરૂપ પદની પ્રાપ્તિ થાય છે. આ એક સિદ્ધાંત આપો. શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિથી જ મુક્તિ થાય. એ સિવાય ત્રણ કાળમાં મુક્તિ છે. હે અરહંત પ્રભો, આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા છો ભાનમાં છે તે, પણ હું એ શુદ્ધ ઉપયોગ રૂપ પદમાં નિવાસ કરવાની ભાવના કરી રહ્યો. જો આ ધર્મની ભાવના વાંચતા નથી, વિચારતા નથી. આચાર્યો જંગલમાં રહી દુનિયાના હિતને માટે અમૃત વરસાડ્યા છે, પણ લેવાની વાંચવાની જેને દરકાર નહીં પોતાની દ્રષ્ટિ છોડવી નથી એને આ સમજાય એવો નથી. સમજાણું કઈ. ઓગણીસ આત્મ સ્વરૂપનું નાસ્તિત્વ અને અસ્તિત્વ વર્ણન. હે પ્રભુ, એ આત્માનું સ્વરૂપ આત્મજ્યોતિ આ સચિદાનંદ મૂર્તિ આત્મા એ નથી તો સ્થિત અંદર. અંદર એટલે કર્મના રજકણમાં એ નથી, રાગમાં નથી, નથી સ્થિત બાય શરીરમાં એ નથી, તથા નથી તો સ્થિત દિશામાં. એ બાર દિશાઓ છે તેમાં આત્મા નથી. આત્મા અંતર્મૂર્તિદાનંદ મૂર્તિ છે. બાહ્યમાં ક્યાંય એનું અસ્તિત્વ છે નહીં. તે નથી સ્થિત વિદિશા. દિશા એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બી દિશા એટલે ચાર ખૂણા. એમાં આત્મા નથી, આત્મા તો અંદર અરૂપી જ્ઞાન ધામ ચૈતન ધામ પડ્યો છે એમ જ નથી. થોળ એ આત્મા થૂળ નથી કે ઇન્દ્રિય થી પકડાય, તેમ નથી. સૂક્ષ્મ એટલે મન થી પકડાય એવો પણ અથવા સૂક્ષ્મ નથી એટલે ચૈતન મૂર્તિ છે એમ. આમ સૂક્ષ્મ આમ પરમાણુ સૂક્ષ્મ છે ફલાણો છે એવો એ આત્મજ્યોતિ નથી. તો પુલિંગ એ આત્મા સચિદાનંદ પ્રભુ એ નથી, પુરુષ લિંગ એને પુરુષ નો લિંગ એ વેદ નથી. નથી સ્ત્રીલિંગ એ સ્ત્રીનો લિંગ પ્રભુ આત્મામાં નથી. આ બહારના પડદાને ફાળીને અંતરની માની માનતા કરવી એ ભ્રમ છે. ભગવાન આત્મા ચૈતન બિરાજે છે એ પુરુષના લિંગે નથી, સ્ત્રીના લિંગે તેમ નથી. નપુંસક લિંગ ભગવાન આત્મા નથી, હિજડો કે પાવૈયો નથી નપુંસક. એ તો સચ્ચિદાનંદની મૂર્તિ સાત 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 જ્ઞાનાનંદની મૂર્તિ છે એવું ભાન કરવું અને આ વેદાદિમાં હું નથી એનાથી નાસ્તિન સ્વરૂપે અસ્તિ થ એમ ભાન કરવું તેને આલોચના કહે. વળી તે નથી ભારે ભગવાન અંદર અરૂપી આનંદ ઘન નથી તોલવાળો નથી હલકો. અરૂપી છે ને હલકો કહેવાય, હલકો તો જડ ને કહેવાય. ભારે ને હલકો એ તો બે ની અપેક્ષા રાખે. આ તો નિરપેક્ષ ચૈતન તત્વ એ જ્યોતિ ભગવાન આત્મા એ કર્મ નથી. કર્મ થી રહી છે પ્રભુ અંદર સચ્ચિદાનંદ મૂર્તિ. એ સ્પર્શ થી રહી છે, સાધવો નો સ્પર્શ નથી. શરીર થી રહી તો અશરીર છે, ગંધ થી રહી તો અગંધ છે. સંખ્યા ગણના ગણના એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ દસ એ સંખ્યા આત્મામાં નથી. નથી વચન વાણી આત્મામાં નથી. વાણી તો જળની ધ્વનિ એક શબ્દોની વર્ગણામાં ધ્વનિ ઉઠે છે. ભગવાન અરૂપી પર આત્મામાં વાણી કેવી? વચનાતીત પ્રભુ આત્મા છે એ વર્ણ થી રહી છે એને રંગબંગ આત્મામાં હવે અસ્થિ શીખે. નિર્મળ છે, નિર્મળ પ્રભુ છે, ચૈતન સ્વચ્છ સ્વભાવ છે, સમ્ય જ્ઞાન દર્શન સ્વરૂપ મૂર્તિ છે, સાચા જ્ઞાન ને દર્શન રૂપ મૂર્તિ છે. તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. ધર્મી જીવો એ આમ એના પોતાના આત્મામાં ભાવના કરી ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપ જ્યોતિ થી હું ભિન્ન નથી. બીજી ચીજો રાગ પરસમ આદિ થી જુદો, પણ મારી ચૈતન જ્યોત સ્વરૂપ છે એનાથી હું જુદો નથી. એમ બે ને વહેંચણી કરીને ભેદ જ્ઞાન કરવું આ એનું નામ આલોચના કર કહેવામાં આવે. વિકારી આત્માની શક્તિ. હે ભગવાન, ચૈતનની ઉન્નતિનો નાશ કરનાર અને વિના કારણે સદા વેરી એવા દુષ્કર્મે આત્માને મારામાં ભેદ પાડ્યો પ્રભુ. આ પરમાત્મા ને હું પણ પરમાત્મા આત્મા, પણ આ કર્મ વચ્ચે નિમિત્ત થઈને મારા ભેદ પડી ગયા. જળ કર્મ નું નિમિત્ત પણ એને લઈને આ બધો સંસાર ને ભેદ પડ્યો પ્રભુ. પણ હું ને તું બે એક જાત છું હો, કઈ જરીએ ફેર. હું એવો સીધ ને સીધ એવા દુષ્કર્મે આત્માને મારામાં ભેદ પાડ્યો પાડ્યો પોતે પણ એને નિમિત્તથી કથન કરીને પછી પડ્યો એમ કે પોતામાં છે નહીં ને. પરંતુ કર્મ શૂન અવસ્થામાં જેવો આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયથી કર્મને હું આપની સામે ખડા થઈએ છે ભાઈ. પણ તેથી તે દુષ્કર્મને હટાવી દૂર કરો પ્રભુ. નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે, પ્રાર્થના કરે છે. નીતિમાન પરમાત્મા પ્રભુ આપનો એ ધર્મ છે અને મારો પણ એ પણ ધર્મ છે એમ કે છે કે સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે છે. હવે છે ને રાક્ષસનો નાશ કરે સજ્જન સજ્જનોની રક્ષા કરે. પરમાત્મા તારી તેજની ચીજ તો એવી છે, સજ્જન સજ્જનોની રક્ષા કરે અને દુષ્ણા વિકારાદીનો રાક્ષસનો નાશ કરે, એવો પ્રભુ તું તારો સ્વભાવ છે. આ એવો મારો સ્વભાવ છે. સમજાવું કઈ? એકવી આત્માનું અધિકારી સ્વરૂપ. હે ભગવાન, વિવિધ પ્રકારના આકાર અને વિકાર કરનાર વાદળા આકાશમાં હોવા છતાં પણ જેમ આકાશના સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકતા, તેમ આધી મનમાં કલ્પના આદી વ્યાધિ, શરીરના રોગ, જરા શરીરની જીર્ણતા, મરણ દેહનો અંત, એ આદિ પણ મારા સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકે તેમ નથી. કેમ કે સર્વ શરીરના વિકારો છે. આધિ વ્યાધિ ઉપાધિ બધા શરીરના ભાગ છે, આત્મામાં એ છે નહીં, જડ છે. જયારે મારો આત્મા જ્ઞાનવાન અને શરીરથી ભિન્ન છે, એમ કરીને પોતાના આત્માના અધિકારી સ્વરૂપનું ધ્યાન વિચારે, સ્વમાં સુખ ને પરમાં દુઃખ. જેમ માછલી પાણી વિનાની ભૂમિ પર પડતા તડફડી દુઃખી થાય, તેમ હું પણ શીતળ છાયા વિના, અરે ચંદન શીતળ શાંત રસથી ભરેલો ભગવાન આત્મા, એના વિના અનેક પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા બળી જળી રહું છું. વિકલ્પમાં આવું છું ત્યાં બળી જળી રહું છું. મારો શીતળ ફુવારો અંદર પીડ્યો છે, એમાં શાંતિ ને આનંદ છે. જેમ થી માછલી જયારે જળમાં રહે છે ત્યારે સુખી રહે છે, તેમ જ્યાં સુધી મારું મન આપના કરુણા રસ પૂર્ણ અચન શીતળ ચરણોમાં પ્રવિષ્ટ રહે છે, ત્યાં સુધી હું પણ સુખી રહું છું. તેથી હે નાથ, મારું મન આપના ચરણ કમળો છોડી અન સ્થળે ક્યાં જ્યાં હું દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે, એ મારી પ્રાર્થના વિનય છે. ભગવાનને નામે પોતાના આત્માને કહે, આત્માને કર્મની ભૂમિકા. હે ભગવાન, મારું મન ઇન્દ્રિયોના સમૂહ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે, તેથી અનેક પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે. પરંતુ વાસ્તવિકપણે હું તે કર્મોથી સદાકાળ સર્વક્ષેત્રે જુદો છું, તથા તે કર્મો આપના ચૈતન્યથી પણ જુદા જ છે, અથવા તો ચૈતન્યથી આત્મા કર્મોને ભિન્ન પાડવામાં, ચૈતન્યથી આ કર્મોને જુદા પાડવામાં આપ જ કારણ છો. શુદ્ધાત્મા ભિન્ન પાડવામાં કારણ છે, બીજું કોઈ કારણ છે? સમજાય છે કાંઈ? હે જિનેન્દ્ર, મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપમાં છે. ખરેખર તો હું જ્ઞાન સ્વરૂપમાં જ વસેલો છું, રાગ આદિ ને કર્માદિ મારા સ્વરૂપમાં છે. ધર્મીની અંતર્ભાવના અથવા તારે શું પ્રયોજન વર્તી? હે આત્મન, તારે નથી તો લોકથી કામ, નથી તો અન્યના આશ્રયથી કામ, તારે નથી તો દ્રવ્યથી પ્રયોજન, પૈસાથી પ્રયોજન, નથી તો શરીરથી કામ, તારે વચનને ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી. એમ જ દસ પ્રાણોથી પણ પ્રયોજન, પ્રાણો પ્રાણો આ પાંચ ઇન્દ્રિય મન વચન ને કયા શ્વાસ ને, એનાથી પણ કઈ કારણ પ્રયોજન નથી. અનેક પ્રકારના વિકલ્પો પુંજપાપના પણ કઈ એનાથી તારું પ્રયોજન છે નહીં. કેમ કે તે સર્પુદગળ દ્રવ્યના પર્યાયો છે. એ વિકલ્પો દયા દાનના ઉટે બધા પુદગળના પર્યાય છે, મારામાં તો છે નહીં. એ ઉછાઈ તો જડ ના છે, એનો વિવેક કરીને પરથી ભેદ જ્ઞાન કરે. સમજાય છે કાંઈ? જેઓને જંગલોમાં મુનિ સિંહ વ્રતિ આમ પરમાત્મા આવી વાતો કરી સમજ, ડોલી રહ્યા છે અંદર માં. આ હા પ્રભુ, આવો ચૈતન્ય આત્મા એ વિકલ્પ છે, એ તો બધા જળના પર્યાયો છે. મારી પર્યાય આવી ન હોય, મારી પર્યાય તો પવિત્ર ને શાંત હોય. માથી અપવિત્ર પર્યાય થી જડથી મારા જુદા સ્વરૂપ ને હું સીવણો જાણું. વળી તારાથી ભિન્ન છે તો પણ બહુ ખેદની વાત છે કે તું તેમને પોતાના માની તેમનો આશ્રય કરે છે. કીતી શું તું દ્રઢ બંધન થી બંધાયશ નહીં? જરૂર બંધાયશ. ભેદ વિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકાર ના નાશ. પછી ધર્મદ્રવ એ ધર્માશ્રય નામનો પદાર્થ છે, અધર્મદ્રવ એ પણ પદાર્થ છે. આકાશદ્રવ કાળદ્રવ એ ચારે દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતા નથી, અહી તો કોઈ કરતો નથી પણ નિમિત્ત થાય એને સમજાવે. કિંતુ એ ચારે દ્રવ્યો મને ગતિ સ્થિતિ આદિ કરીમાં મને સહાયકારી છે, પણ આ માણા સહાય થઈને રહે છે. પરંતુ એક આ નો કર્મ આ શરીર છે ને ત્રણ અને છ પ્રયાપ્તિ આહાર શરીર મન ઇન્દ્રિય જો હતો અને કર્મ જેનું સ્વરૂપ એ હું તથા સમીપે રહેનાર આ સમજાણું. કર્મ જેનું સ્વરૂપ એવું તથા સમીપે રહેનાર ને બંધ કરનાર એ પૂદગળ દ્રવજ મારો વેરી છે, નિમિત્ત તરીકે છે. બાકી બોલા નિમિત્ત તરીકે બચાર બોલા તો સાય થાય, હું ગતિ કરું નહીં સમજાણું કઈ. તેથી આ સમી મેં તેના ભેદ વિજ્ઞાન રૂપ તલવાર થી ખંડ ખંડ ઉડાવી દીધા છે. ભગવાન હું તો આત્મા છું, અને આ વિકલ્પો આદિ આ પૂદગળ નહીં પર્યાય અને પૂદગળ મારા એ અહિત ના કરનાર એને મેં છેદી નાખ્યા છે. ભિન્ન પડ્યા છે મારી ચીજમાં એ છે નહીં. કવિ રાગ દ્વેષ નો ત્યાગ. જીવોના અનેક પ્રકારના રાગ દ્વેષ કરનારા પરિણામોથી જે પ્રમાણે પૂદગળ દ્રવ્ય પરણમે છે કર્મ, એ પ્રમાણે ધર્મ ધર્માકાશ કાળ ચાર અમુક દ્રવ્યો રાગદ્વેષ કરનારા પરિણામોથી પ્રણમતા નથી. તે રાગદ્વેષ દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર ઉભો થાય. તેથી સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. માટે કલ્યાણની ઈચ્છા રાખનાર સજ્જનો એ રાગ ને દ્વેષ સર્વથા છોડવા જોઈએ, સર્વથા છોડવા જોઈએ. કથન છે તેમ નહીં, અનિકાંત છે કે નહીં એમાં કઈ કાંઈ છોડવા ને કાંઈ ન છોડવા. સર્વથા જુદું છે. આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું ધ્યાન અને મનન બિલકુલ રાગ બી છોડવા યોગ છે. આત્મા એટલો જ આદરણીય, એમાં એનું નામ અનિકાંત છે, બીજું અનિકાંત હોઈ શકે. એ મન બાય તથા તારાથી ભિન્ન જે સ્ત્રી પુત્ર આદિ પદાર્થો છે તેમનામાં રાગદ્વેષ રૂપ અનેક પ્રકારના વિકલ્પો કરી હું શા માટે દુઃખદ દુઃખના દેનારા અશુભ કર્મો ફોગટ બાંધે છે. જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં આનંદરૂપ જળના દરિયામાં શુદ્ધાત્માને અંતર પામી તેમાં નિવાસ કરીશ તો તું નિર્વાણ રૂપ વિતરણ સુખને જરૂર પ્રાપ્ત કરીશ. એટલા માટે તારે આનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાં નિવાસ કરવો જોઈએ અને તેનું ધ્યાન અને મનન કરવું જોઈએ. આત્મા મજ્જત સાક્ષી છે. હે જનેન્દ્ર, આપના ચરણ કમળની કૃપાથી પૂર્વોક્ત વાતોને સમ્યક પ્રકારે મનમાં વિચારી જે સમય આદિ શુદ્ધિમાં છે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે અંદરમાં તે સમય તેને દૂષિત બનાવવાને કર્મરૂપ ભયંકર વેરી આમાં પલ્લામાં હાજર છે. હે ભગવાન, સેવા પ્રસંગે આપ જ મજ્જત સાક્ષી છો. હું મજ્જત જ આત્મા સાક્ષી છું. કાંઈ રાગ થાય એના સ્વભાવ તર ઢળે સાક્ષી આત્મા થાય. સમજાય છે કાંઈ? હવે વિકલ્પરૂપ ધ્યાન તો સંસાર સ્વરૂપ છે. ભગવાનનું સ્મરણ આદિ વિકલ્પરૂપ સંસાર સ્વરૂપ છે અને નિર્વિકલ્પ ધ્યાન મુક્ત સ્વરૂપ છે એમ આચાર દર્શાવે. સ્વવિકલ્પ ધ્યાન તો વાસુક રીતે સંસાર સ્વરૂપ છે, એમાં રાગ નો ભાગ આવે છે. અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન ચિદાનંદ પ્રભુ દ્રષ્ટા દ્રષ્ટને દેખનાર વગેરે છોડીને એક રૂપ સ્વરૂપ નું ધ્યાન એ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ નું કારણ છે મોક્ષ. સંસાર તથા મોક્ષ માં પ્રાપ્ત થતી આ ઉત્કર દશાનું સંક્ષિપ્ત કથન છે. એ ટૂંકામાં ટૂંકામાં સર્વજ્ઞને કહેવું હોય તો આ વાત છે. જેટલો વિકલ્પ ઉઠે તે સંસાર, રાગ અને નિર્વિકલ્પ દશા તે મોક્ષ. આ ટૂંકામાં ટૂંકું બાર અંગનું કથન મોક્ષ ને બંધને માટે છે. સમજાણું કાંઈ? જે મનુષ્ય પૂર્વોક્ત બે માંથી પ્રથમ દ્વૈત પદ થી ધીરે ધીરે પાછો હઠી વિકલ્પ મદદ કરે છે માહિતી એને જીવો એમ નથી. વિકલ્પ ભાગ આવે ખરો, પણ એમાંથી હડતો 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 દ્વૈત માં ચૈતન્ય માં આવે તેની મુક્તિ થાય. એ વિકલ્પ માં રહે તેની મુક્તિ થાય નહીં. આવી આખી વાત છે. ધીરે ધીરે પાછો હટ્યું લોકો એને કરીને અંદર માં જવાય અદ્વૈત માં. એમ ત્રણ કાળ માં બનતો દ્વૈત પતિ ધીરે હઠી અદ્વૈત પદ નું આલમન સ્વીકારે છે. એ પુરુષ નિશ્ચય નહીં થી એટલે સાચી દ્રષ્ટિથી નામ રહી થઈ જાય છે. અને તે પુરુષ વ્યવહાર નહીં થી બ્રહ્મા ધાતા વિષ્ણુ શંકર નામો થી સંબોધાય એવા આત્માને આવા નામથી કહેવાય. આવો આત્મા થાય એને ભગવાન આત્મા સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ. વિકાર રહી થઈને અદ્વૈત નું ધ્યાન કરી આત્માનું અદ્વૈત એટલે બધું એક થઈને એમ નહીં હો. આત્મા અદ્વૈત એક સ્વરૂપે છે, પૂર્ણાનંદ ભેદ નથી. એનું ધ્યાન કરીને આત્મા મુક્તિ ને પામે, પછી એનું નામ ગમે તે વ્યવહાર શીખો. દ્રઢ શ્રદ્ધાની મહિમા. એ કેવળ જ્ઞાનરૂપ નેત્રોના ધારક જ્ઞેશ્વર મોક્ષ પ્રાપ્ત કરશે એમ આપણે જે ચારિત્રનું વર્ણન કર્યું છે, એ ચારિત્ર તો આ વિષમ કલિકાળમાં મારા જેવા મનુષ્ય ઘણી કઠિનતાથી ધારણ કરી શકે તેમ છે. નગ્ન મુનિ દિગંબર છે, આચાર છે, પાંચ મહાવર ખારી છે, ત્રણ કષાય નો નાશ છે, તો પણ કહેશે પ્રભુ તે ચારિત્ર નું વર્ણન કર્યું. ઓહો હો હો હો, અમારા જેવા પામર બહુ કઠિનતાથી કરી શકે. પણ પૂર્વોપરાધિત પુણ્યો થી આત્મા મારી જે દ્રઢ ભક્તિ છે, મારા પુરુષાર્થ થી અંદર માં જે પવિત્રતાથી આપના પ્રત્યે પ્રેમ ને આત્મા પ્રત્યેની દ્રષ્ટિ થઈ છે, એ ભક્તિ હેજીન મને સંસારૂપી સમુદ્ર થી પાર ઉતારવામાં નૌકા સમાન થાવ. મને સંસાર સમુદ્ર થી આ ભક્તિ પાર ઉતારી શકશે. મોક્ષ પદ ની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના 31. આ સંસારમાં ભ્રમણ કરી હવે છેલ્લી સીતા છેલ્લા છે ને ગાથા હું મુનિ છે ને અહીંથી મરીને સ્વર્ગમાં જવાના છે ને પહેલેથી નિશ્ચિત કરતા જાય છેલ્લી ગાથા હું છે. નહીં નહીં રે નહીં ઇન્દ્રપદ અહીંથી મળશે મુનિને રાજબાકી. નહીં રે નહીં અમારે ન જોઈએ. સંસારમાં ભ્રમણ કરી મેં ઇન્દ્રપણું સમાન નિગોદપણું નિગોદ એટલા બચાતા શત્રુપણ એ બંને વચ્ચેની અને સમસ્ત પ્રકારની યોનિઓ પણ અનંત વાર પ્રાપ્ત કરી છે. કે તે પદવીઓમાંથી કોઈ પણ પદવી મારે માટે અપૂર્વ નથી. માટે હું અહીંથી પંચમકાળનો સાધુ ને સ્વર્ગમાં જાય માટે મને એની ઈચ્છાને અનુમોદના છે એમ છે એમ કે છે. ઘણા એમ કે આપણે સ્વર્ગમાં જઈશું ને ધૂળમાં જઈશું ને સ્વર્ગમાં એટલે ધૂળમાં, એને આત્માનું ભાન નથી. કિંતુ મોક્ષ પદ ને આપનાર સમ્યક દર્શન સમ્ય જ્ઞાન સમ્યક ચારિત્રની પદવી જે અપૂર્વ છે ત્રણેયતા, તે હજુ સુધી ત્રણની પૂર્ણેયતા થઈ નથી. તેથી હે દેવ મારી સ્વવિનય પ્રાર્થના છે કે સમ્યક દર્શન સમ્ય જ્ઞાન સમ્યક ચારિત્રની પદવી જ પૂર્ણ કરો. એટલે મૂળ પાઠમાં છે ત્રણની એકતા, બીજું કઈ મારે જોતું. પૂર્ણ દ્રઢ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા રહું એનાથી મારી મુક્તિ બીજી જતી. 32. મોક્ષની મોક્ષ પ્રાપ્તિ માટે દ્રઢતા. જરિયામણી અર્થ સ્ત્રી વીર શબ્દ પીડ્યો છે ગાથામાં, એટલે એનો અર્થ એવો કર્યો છે. બાહ્ય અતિશયાદી ને અર્જંતર કેવ જ્ઞાન કેવાદી લક્ષ્મીથી શોભિત શ્રી વીરનાથ ભગવાને એમ કર્યો છે, પણ ખરેખર એમનો આશ્રય ગુરુ અમૃત પદ્મનંદી આચાર્યનો પોતાના વીરનંદી ગુરુને યાદ કર્યા છે. સમજાય છે? સ્ત્રી શબ્દ પડ્યો છે સ્ત્રી વેરાયણ, એથી સ્ત્રીનો આવો અર્થ કર્યો, પણ સ્ત્રી વેરાય એમના ગુરુને યાદ કર્યા છે. દિનેશ ને યાદ કરતા કરતા તો પ્રાર્થના કરી હતા રોજી. હવે કે છે મારા વીરનંદી ગુરુ છે એ વીરનાથ ભગવાને પોતાના પ્રસન્નતાથી અમારા ઉપર મહેરબાની કરી, અમારા ગુરુએ સર્વોચ્ચ પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમવટ કરી છે, જમાવટ કરી છે, આ અર્થાંત ઉપદેશ દીધો છે, એ ઉપદેશ પાસે ક્ષણ માત્રમાં વિનાશી એવું પૃથ્વીનું રાજ મને પ્રિય નથી, સ્વર્ગમાં અહીંથી જવાય તો એ મને પ્રિય નથી. એ વાતો દૂર રહો, પરંતુ હે પ્રભુ હે જિનેશ, એ ઉપદેશ પાસે ત્રણ લોકનું રાજ પણ મને પ્રિય નથી. સમજાય? ઇન્દ્ર મિન્દ્ર થાય અર્ધલોકના સ્વામી નાના સ્વામી, મારા ગુરુ એ મને ઉપદેશ એવો આપ્યો, એ ચિત્તમાં એવો જામી ગયો છે, એના આગળ અમને ત્રણ લોકના રાજ પણ તરણા જેવા લાગે, એ રાજ અમારે જોતા, અમારે તો સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિનો રાજ જોવે. છેલ્લી ચેત્રી નવમો અધિકાર છે, છવ્વીસમાં નવમો અધિકાર છે, અને ગાથા ચેત્રી છે, એટલે એ પણ ત્રણ શેરી નવ સંભાવ વિતરાગપણે આલોચનાનું સ્વરૂપ છે. એ રીતે કુદરત હે મુનિના મુખમાં આવી ગયો. એ છે શ્રદ્ધાથી જેનું શરીર નમ્રીભૂત છે, જેની નમ્રતા નર પરમાત્માના સ્વભાવ પ્રત્યે થઈ ગઈ છે, એવો જે મનુષ્ય શ્રી પદ્મનંદી આચાર રચિત આલોચના નામની કૃતિ આકાર તેને ત્રણે કાળ પ્રાતઃ મધ્યાહ્ન અને સ્વયં અરહમ પ્રભુ સામે ભણે, તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉત્પદને પ્રાપ્ત થાય છે કે જી પર મોટા મોટા મુનિઓ ચિરકાળ પર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ન પામી શકે છે. આ તો યોગ્યતા પ્રયત્ન છે ને, અંદર ના પરથી ભેદ 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 ધારા હાલી જાય છે. એક એક ગાથા દીઠ એવી ધારા વાળા અલ્પકાળના અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરે. જે મનુષ્ય પ્રાતઃકાળ મધ્યાહ્ન કાળ ને સાયંકાળ ત્રણેય કાળે શ્રી અરહંત દેવ સામે પરમાત્મા સામે આલોચનાનો પાઠ કરે છે એ શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી મોક્ષ અભિલાષીઓ શ્રી અરહંત દેવ સામે શ્રી પદ્મનંદી આચાર્ય દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણેય કાળ જરૂર કરવો અને એ જાતની ભાવના કરવી જોઈએ. આલોચના પૂરી થઈ એક કલાક થઈ ગયો.